सततं निजमूर्तिचिन्तकानां अधिकश्वेतमनोहरप्रकाशे हृदि दर्शितरम्य दिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपःक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्ण महाराजाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः। आदिगुरु सद्गुरु गुणादितानंद स्वामिने नमो नमः। मम गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री नारायण मुनि देव की जय। श्री लाडिला घनश्याम महाराज की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। श्री पांसो परमहंस की जय। दिव्य मंदिर में विराजता वाला लाडीला घनश्याम महाराज आ धनुर्मास ज्ञान यज्ञना प्रणेता पूज्यपाद सद्गुरुवर्य वाला गुरुजी आदि तमाम ब्रह्मनिष्ठ पूजनीय ब्रह्म वाला संतो पार्षदो आप सर्वे भाविक भक्तजनों ने भाव थी जय स्वामीनारायण। सद्गुरु गुणादित्यानंद स्वामी ना जीवन प्रसंगोनु श्रवण आपणे करी रह्या छीए। वाला भक्तो दिन प्रतिदिन आपणे नित्य नवी शीख स्वामी एमना जीवन द्वारा आपे छे। रोज बरोज आपणे कंईक नवं जाणवा मळे छे, नवी वात प्राप्त आपणे थाय छे। भगवान मां हेत थाय छे, બહુ આનંદ આવે છે। વાલા ભક્તો કથામાં પ્રવેશ કરીએ એ પહેલાં થોડી ક્ષણો આપણે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ અને એમનેમ આપણે આંખો બંધ કરી હું અહીંયાથી મૂર્તિનું વર્ણન કરીશ અને તમારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું આંખો બંધ કરી નખથી શિખા પર્યંત આપણે ભગવાનને નિરખવાના છે। માટે આંખો બંધ કરી ધ્યાન મુદ્રામાં થોડીક ક્ષણો આપણે ક્યાં બેઠા છીએ, આપણે કોણ છીએ એ બધું ભૂલી આત્મારૂપે થઈ બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ નારાયણને ખૂબ ભાવથી નિરખવી। સૌ પ્રથમ મહારાજ આપણા હૃદય કમળને વિશે વિરાજમાન છે। મહારાજ હૃદય આકાશમાં બેઠા છે, મહારાજની સામું આપણે જોઈએ છીએ। સૌ પ્રથમ આપણે વાલા મહારાજના ચરણ તરફ દ્રષ્ટિ રાખી, સરસ મજાના મહારાજના ચરણ છે, બંને ચરણમાં 16 ચિહ્નો શોભી રહ્યા છે, સ્વસ્તિક, જવ, જાંબુ, ધ્વજ, અંકુશ, અંબુજ, વજ્ર, ઉર્ધ્વરેખા, કમળ આદિ જે ચિહ્નો છે એ જમણા ચરણમાં શોભે છે, ડાબા ચરણમાં 7 ચિહ્નો છે, એ ચિહ્નોને નિહાળીએ, કળશ, અર્ધચંદ્ર, ઉર્ધ્વરેખા પણ છે, વ્યોમ મહારાજના ડાબા ચરણમાં ગોપદ, ધનુષ, મીન, ત્રિકોણ એ આદિ ચિહ્નો શોભી રહ્યા છે, મહારાજના 10 આંગળીઓ અંગૂઠાના નખ સરસ મજાના તેજાયમાન શોભે છે, અને એમાં એ જમણા ચરણના અંગૂઠા ઉપર એક ચિહ્ન શોભે છે, તે અંગૂઠાની ઉપર જ નખની પાસે એક તિલ છે, એની બાજુની આંગળી ઉપર પણ એક તિલ છે, મહારાજ ની પિંડી, પાની એ સર્વે આપણે નિહાળીએ, મહારાજના સાથળ સરસ મજાના કેળના સ્તંભ જેવા મહારાજના સાથળ શોભે છે, જમણા સાથળમાં એક ચિહ્ન છે, મહારાજની કટી મેખલા એમાં ધોતિયાના પહેર્યાના ઘસારાના ચિહ્ન શોભે છે, મહારાજનું ઉદર પીપળ પાન સમાન અને એમાં એ ઉદરની વચ્ચે સરસ મજાનું એક ઊંડી નાભી નાભી ગોળ સરસ મજાની શોભે છે, એ નાભીની બંને પડખે તિલ છે, તે ઉપર 3 તિલ છે અને તે ઉપર 1 તિલ શોભે છે, મહારાજની છાતી ઉપડતી ઉપડતી છાતીમાં 2 સરસ મજાના સ્તન છે, છાતીના મધ્યના ભાગમાં રોમાવલી મહારાજની શોભે છે, અને અર્ધચંદ્રના આકારે એક ચિહ્ન છે, મહારાજનો કંઠ એમાં એક તિલ છે, બંને ભુજા મહારાજની, બંને હાથ મહારાજના કેવા વિશાળ લાંબા હાથ છે, આજાન બાહુ ભગવાનના છે, મહારાજની કોણી શ્યામ છે, પોછાથી ઉપર મહારાજના જે કાંડા છે એ મહારાજ આપણી સમક્ષ હાથ આગળ રાખી અને ઊભા છે, અને આપણે હસ્તકમળને નિહાળીએ, સરસ મજાના હસ્તકમળ મહારાજના છે, આપણે હસ્તકમળ માથે ચડાવીએ, હૃદયમાં ધારીએ, મહારાજનું મુખારવિંદ નિહાળીએ, મહારાજના મુખારવિંદ ઉપર સરસ મજાના કમળની પાખડી જેવા બંને નેત્રો છે, નાસિકા નમણી, હોઠ મહારાજના લાલ, મહારાજ મંદ મંદ હસે છે, જમણા ગાળમાં ટીબકડી શોભી રહી છે, ગોરા ગોરા ગાલ મહારાજના જોતા અતિશય વાલ થા ઉપજે, મહારાજની પાપણો નેણો સરસ મજાનું ભાલ મહારાજનું શોભે છે, તેમાં તિલક ચાંડલો શોભે છે, એને નિહાળીએ, અને એ તિલક ચાંડલો ખૂબ વિશાળ ભાલમાં શોભાયમાન થઈ રહ્યો છે, બંને કાન મહારાજના અને એમાં એ ડાબા કાનમાં સરસ મજાનું એક ચિહ્ન શોભે છે, એક તિલ છે, મહારાજના મસ્તકને નિહાળીએ, શિખાને નિહાળીએ, શિખાની બાજુમાં 3 ચિહ્ન છે, મહારાજના વાસામાં નિહાળીએ, સરસ મજાના વાસામાં એક રોમે સહિત ડાબા વાસામાં ચિહ્ન છે, તેની નીચે બીજો એક તિલ છે, અને જમણા વાસામાં મધ્યના ભાગમાં 4 તિલ શોભે છે, એ મહારાજની મૂર્તિને આપણે શ્વાસોચ્છ્વાસે અંતરમાં ઉતારીએ, મહારાજની મૂર્તિનું સુખ જેવું બીજે ક્યાંય સુખ નથી, અને આપણને મહારાજ એ લાડીલા સ્વરૂપે પ્રગટ ભગવાન મળ્યા છે, નિત્ય એ ભગવાનના દર્શન આપણે કરીએ, ભગવાનને અંતરમાં ધારીએ. અનહદ સુખ મહારાજ આપણને પોતાની મૂર્તિનું આપી રહ્યા છે. મહારાજની અનહદ કૃપા આપણી ઉપર, મહારાજને નખશિખા પર્યંત નિહાળી અને પોતાના અંતરમાં એ મૂર્તિને સ્થિર કરીએ. સુખ લેવા જેવું વાત છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા, જોયા જેવા તો એક ભગવાન અને બીજા સાધુ જ છે, એ બેમાં જ માલ છે, બીજા બધા તો રોયા જેવા છે વાલા ભક્તો. માટે ભગવાનને નિરખ્યા કરીએ, ભગવાનની મૂર્તિનું સુખ લીધા કરીએ. આપણે ખૂબ આનંદ આવે જ્યારે આપણે ભગવાનની મૂર્તિનું દર્શન કરીએ, અંતરમાં ઉતારીએ. વાલા ભક્તો, ભગવાનની મૂર્તિનું સુખ જેવું બીજે ક્યાંય સુખ નથી. માટે જે કાંઈ પણ કરીએ એ આપણે એ મૂર્તિનું સુખ લેવા માટે કરીએ. આપણા તમામ કર્મ, આપણી તમામ ક્રિયાઓ એ બસ અંતિમ લક્ષ્ય આપણો ભગવાનની મૂર્તિ, ભગવાન મેળવવા માટે આપણે કરવાનું છે. સરસ મજાની કથાનો પ્રસંગ ચાલે છે. આપણે સૌ હવે ભગવાનને વંદન કરી અને આપણે કથામાં આગળ પ્રવેશ કરીશું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના જીવન પ્રસંગો આપણે સાંભળીએ છીએ અને જીવન પ્રસંગોમાંથી આપણને ઘણું ઘણું પ્રાપ્ત થાય છે. આજે તારીખ 2/1/2018 મંગળવાર, પોષ સુદ પૂનમ, અને સાથે સાથે પડવો પણ આજે જ છે. એમ કહેવાય છે કે આજે પોષી પૂનમ કહેવાય. આજના દિવસે કંઈક તમારે હોય ને, બેન કંઈક ભાઈને કંઈક જમાડે ને પછી કંઈક બોલે, આ એક પ્રેમ છે ભાઈ બહેનનો, કે ભાઈની બેનની લાડકી કંઈક રમે કે જમે એવું કંઈક બોલે, ચંદ્રમાની સામે ઓલું લઈને હશે કંઈક વિધિ એવો. પણ આ પ્રેમ છે ને, નિસ્વાર્થ પ્રેમ આપણને સુખ આપે. એમાં ભાઈ ભાઈ જો એમ કે રમે તો એ બેનને પછી ઉપવાસ કરવાનો આજે. હા, છે કંઈક ગામડાનું બધું તમને કદાચ ખબર હોય, ના હોય ખબર નહીં. મને બે જણાએ હમણાં કીધું, મને નહોતી ખબર. આજે એમાં માર્ગ સ્નાન ચાલુ થાય છે, પવિત્ર દિવસ. ઘણા યુવાનો અને તમામ સંતોએ વાલા ભક્તો આજે માટલાથી સ્નાન કર્યું. હા, યુવાનોને તો આમ ઘણું ભી પડી જાય ઘણી, કારણ કે ઉનાળામાં પણ જે વ્યક્તિ ગરમ પાણીમાં નહાતા હોય એને જો સંતો આજ્ઞા કરે, એને શું થાય. પણ વાલા ભક્તો, માર્ગ સ્નાનનો ખૂબ મહિમા છે, બહુ મોટો મહિમા છે ભગવાનનો. એમાં રાજીપો પણ ખૂબ છે. જેને જેનું શરીર સારું હોય એમણે માર્ગ સ્નાન કરી અને ભગવાનને રાજી કરવા જોઈએ. એમાંય વાલા ભક્તો કહેતા આનંદ થાય, આજના દિવસે સંમત 1866 ની સાલમાં શ્રીહરિજી મહારાજે ડભાણમાં મહારુદ્ર યજ્ઞ કર્યો અને એ યજ્ઞના પ્રસંગે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા પણ આપી હતી. આવો પવિત્ર દિવસ વાલા ભક્તો આજનો છે. ખૂબ સરસ વાલા ભક્તો કથા ચાલે છે. આજની કથામાં બહુ આનંદ આવશે. પહેલો જ પ્રસંગ એવો દિવ્ય પ્રસંગ છે કે આપણને એમ થાય કે અહો, આ સદગુરુ સંતો ભેગા થઈને શું ચર્ચા કરે છે. આપણા મગજની બહારની વાત છે આ બધી, કેમ મનુભાઈ? સાચી વાત. વડતાલમાં 3 સદગુરુ સંતો ભેગા થયા અને ત્રણેય સંતો ભેગા થઈ ચર્ચામાં ઉતર્યા. જેમ તમે કોઈક મિત્ર હો, હરખી હરખા અંગ ના હો અને કેમ ભેગા થઈને કંઈક વિષય ઉપર ચર્ચામાં ઉતરીએ. હા, આપણે ચર્ચા કરીને શેની ચર્ચા કરીશું? કંઈક આ લોકની અથવા તો સત્સંગની કે ગમે ભક્તિની, જ્ઞાનની, વૈરાગ્યની. પણ આ મહાપુરુષો ચર્ચા કેવી કરે છે, ગજબની ચર્ચા કરે છે. હો, કોણ હતા સંતો? ગોપાળાનંદ ગુણાતીતાનંદ, ત્રીજા હતા શુકાનંદ સ્વામી. કેમ શરીર ને છોડવું, ત્રણ વચ્ચે વાત એ જામી. હે, એ શરીરને કેવી રીતે છોડવું આ ચર્ચા ઉપર ઉતર્યા. અત્યારે પાછું માઈક તમને આપવામાં આવે, ભાઈ તમે શરીર કેવી રીતે છોડશો એ પ્રશ્ન ઉપર આપણે ચર્ચા કરવી હોય તો થાય ભાઈ, બધા મૌન થઈ જાય, કારણ કે એનું કાંઈ ખબર નહીં. હે, કઈ રીતે આપણે શરીર છોડશું એ આપણને ખબર નહીં. આ ત્રણેય મહાપુરુષો, ગોપાળાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ ત્રણેય સંતો વચ્ચે વડતાલમાં આવો સંવાદ ચાલ્યો. હે, કે ધામમાં જવાનો સમય આવે, ધામમાં જવાનો સમય થાય ત્યારે શરીર કેવી રીતે છોડશું. આપણે એમ કે કંઈક ગામમાં જવાનું હોય, બધું પ્લાનિંગ કરીએ ને, હે આમથી આમ જશું, પછી આવું કરશું ને આટલા કલાકે અહીંયા રહીને પછી અહીંયાથી નીકળી જશું. હે, આપણે એ બધા પ્લાન કરીએ અને એમાં આપણને આનંદ આવે. આ મહાપુરુષોને આવું પ્લાનિંગ ચાલે કે કેવી રીતે દેહનો ત્યાગ કરશું ને એ આપણે ભગવાનના ધામમાં જશું ને એમાં એ મહાપુરુષો કેટલું સુખ માણતા હશે. આ સામાન્ય સંસારીને તો કાંઈ ગમ જ ન પડે હો, આમાં કાંઈ ખબર જ ન પડે, ભલ ભલા ધ્રુજી જાય આ વાતમાં. તો કોકને કે દેહ છોડવો છે ત્યાં જ હેપતાઈ જાય કે આ શું છે, હવે કઈ કેવું કે નહીં એમ. પણ મહારાજની ઉપાસના, ભગવાનની આજ્ઞા અને સંતો ભક્તોની સાથે રહીને આ બધા જે મહાપુરુષો જે સામર્થ્ય કેળવતા હતા એમના જીવનમાં તો આ જન્મવું અને આ દેહનો ત્યાગ કરી દેવો એ તો બધું સહજ હતું. એ તો ભગવાનની આજ્ઞાથી આ દેહમાં આવ્યા હતા, બાકી એ તો ભગવાનની મૂર્તિનું સુખ માણતા હતા, એને અહીંયા આવવાની જરૂરત જ નહોતી. એ તો ભગવાને કીધું કે તમે હાલો અમારી યારે, એટલે બધા આવ્યા. અને સ્વતંત્ર થકા જ્યારે ભગવાનની આજ્ઞા થાય તરત પાછું દેહ છોડીને જતા પણ રહી, એમાં કંઈ એમને કઠણ ન પડે. કઠણ તો સામાન્ય જીવને પડે, કારણ કે જીવતા હોય ત્યાં સુધી શું કર્યું હોય એના ઉપર આધારિત છે કે દેહ કેવી રીતે પડે, દેહમાંથી પ્રાણ કેવી રીતે છૂટે. બહુ અઘરી બાબત છે આ. પણ જો ભગવાનની ઉપાસના હોય ને ભગવાનની આજ્ઞા હોય જીવનમાં દ્રઢપણે તો દેહ એકદમ ઈઝીલી પડી જાય, કાંઈ આપણે મહેનત કરવી ના પડે, કાંઈ નહીં. સકામ ભક્તો હોય એના મનોરથ પૂર્ણ થાય, એના કંઈક ઈચ્છાઓ હોય ને મનમાં, એટલે એ પૂરી કરતા કરતા આખી જિંદગી એમને પૂરી કરી નાખે. પણ ભગવાનના આશ્રિત જનોએ એક વસ્તુ બહુ યાદ રાખવું જોઈએ કે આપણે જે ભક્તિ કરીએ, જે ઉપાસના રાખીએ, જે જીવનમાં દ્રઢપણે આપણે આ ભજન ભક્તિ કરતા હોય એમાં વાલા ભક્તો એક જ વાત 100% રાખવી કે નિષ્કામ ભાવે કરવું જે કરવું એ. કારણ કે જો સકામ ભાવથી કરશું આપણે તો એનો હિસાબ જીવીએ છીએ ત્યાં સુધીમાં જ પૂરો થઈ જવાનો છે. કારણ કે આપણી કામના એક પછી એક ઈચ્છાઓ ઊભી થતા જ કરે છે, બંધ જ નહીં થાય. એટલે સકામ ભક્તોના મનોરથ પૂર્ણ થાય, હ પણ નિષ્કામ ભક્ત જે છે ને એ સર્વથી શ્રેષ્ઠ છે. આ મહાપુરુષો બધા નિષ્કામ ભાવથી આ સત્સંગમાં રહ્યા હતા, કાંઈ બીજી કામના નહીં, કોઈ પ્રકારની ઈચ્છા નહીં. ગઈકાલે આપણે જાણ્યું ગોપાળાનંદ સ્વામીને આટલી ઉપાધિ આવી, તેમ છતાંય સ્વામીના અંતરમાં કાંઈ નહીં, શાંત ભાવે ધીર ગંભીરતાથી બધું સહન કરતા હતા. કેવી સામર્થ્ય અને કેવું જીવન એ બધા મહાપુરુષોનું. આપણને કોઈ ક્યાંક બે હાળ વેણ ક્યાંક કહી જાય ને તો એ એટલું બધું માઠું લાગી જાય છે કે દાઢમાં વાત આપણે હમણાં એમને રાખીએ, હા પછી સમય આવે ને તો આપણે હામો શોર્ટ મારી દઈએ. અને આપણે આ જો મહાપુરુષોનું જીવન કેવું છે, આપણને એમ થાય કે ઓહો આવું જીવન આપણું ક્યારે બનશે. માટે લોકોની વાતમાં ક્યારે આપણે પડવું નહીં, એ કે આપણે તો આપણા માર્ગે આગળ વધવાનું છે, આપણે ભગવાન તરફ જવાનું છે. માટે લોકોની વાત તરફ દ્રષ્ટિ જો રાખશું તો આ વાત આપણને ગમ નહીં પડે. વાલા ભક્તો, આ ત્રણેય સંતો વચ્ચે ચર્ચા ચાલી એટલે ત્રણેય સંતો એક એક પછી પોતે કેવી રીતે દેહ મૂકશે એ પરસ્પર વાતો કરી રહ્યા હતા. અને સૌ પ્રથમ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે હવે અમે કેવી રીતે દેહ મૂકશું. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે, યોગી રાજ એવું બોલિયા, પ્રભુ આજ્ઞાથી દેહ માછીએ. યોગી રાજ એવું બોલિયા, પ્રભુ આજ્ઞાથી દેહ માછીએ. હે હુકમ હોય મહારાજનો, તો યોગ કળાથી પહોંચીએ. માર્ગે પ્રાણ ચડાવી બ્રહ્મરંદ્રને ભેદીને,
સુષુમ્ના માર્ગે પ્રાણ ચડાવી બ્રહ્મરંદ્રને ભેદીને.
હે પાસે બોલાવે પ્રભુજી હુકુમ થાય તે દિને. ગોપાળાનંદ સ્વામી કહે છે, આ દેહમાં તો અમે ભગવાનની આજ્ઞાથી રહ્યા છીએ, ભગવાનનો હુકમ થાય તો યોગ કળાથી ભગવાનના ધામમાં પહોંચી જઈએ. કેવી રીતે? સુષુમ્ના માર્ગે પ્રાણ ચડાવી અને ત્યાંથી બ્રહ્મરંદ્રને ભેદીને, બ્રહ્મરંદ્ર અહીંયા આવે ઉપર, એને ભેદીને અરચી માર્ગે સ્વામી કહે છે, ભગવાનના હુકમથી ભગવાનના બોલાવાથી અમે ધામમાં પહોંચી જઈએ. બોલો સામર્થ્ય કેવી? બસ હુકમ થવો જોઈએ એટલે થઈ જાય. પછી ગુણાદિત્યાનંદ સ્વામીનો વારો આવ્યો. ગુણાદિત્યાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમે કેવી રીતે દેહનો ત્યાગ કરશો, તમે કેવી રીતે ધામમાં જશો? ત્યારે ગુણાદિત્યાનંદ સ્વામીએ ચાદર ઓઢી હતી એ હાથમાં લઈ માથે ચડાવી અને નીચે ઉતારી. ગુણાદિત્યાનંદ સ્વામી આટલું કર્યું અને પછી ગુણાદિત્યાનંદ સ્વામી કહે, ગુણાતીત એવું બોલિયા, જેમ ચાદર ઉતારી શરીરથી.
ગુણાતીત એવું બોલિયા, જેમ ચાદર ઉતારી શરીરથી.
હે જી ગુણાતીત એવું બોલિયા, જેમ ચાદર ઉતારી શરીરથી.
ગુણાતીત એવું બોલિયા, જેમ ચાદર ઉતારી શરીરથી.
તેમ ચાદર ઉતરે દેહની ને ધામ પહોંચી જાઉં ધીરથી.
જેમ ચાદર ઉતરે દેહની ને ધામ પહોંચી.
કેવી વાત સ્વામી કરે છે! ચાદર ઉતારીને કે બસ જેમાં ચાદર આ શરીર ઉપરથી ઉતરી ને એમ આ દેહમાંથી પ્રાણ ઉતરી જાય ને હું ધામમાં પહોંચી જાઉં. બોલો હાવ સહેલાઈથી. અને સુકાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી હવે તમે કહો તમે કેવી રીતે દેહનો ત્યાગ કરશો? ત્યારે સુકાનંદ સ્વામી કહે છે,
વાત સાંભળી સંત તણી પછી સુકાના, વાત સાંભળી સંત તણી પછી સુકાનંદજી ઓચર્યા. વાત સાંભળી સંત તણી પછી સુકાનંદજી ઓચર્યા.
હે જેવું સામર્થ્ય જોગી નહી નથી, ગોપાળાનંદ જેવી યોગ ક્રિયા.
જોગી જેવો સામર્થ્ય નહી ગોપાળાનંદ
જેવી યોગ ક્રિયા. હે જોગી જેવો સામર્થ્ય નહી નથી ગોપાળાનંદ જેવી યોગ ક્રિયા.
જોગી જેવો સામર્થ્ય નહી નથી ગોપાળાનંદ જેવી યોગ ક્રિયા.
યોગાનંદ સ્વામી કે અમારે નથી જોગી જેવું સામર્થ્ય કે ભાઈ ચાદર ઉતારીને એમ કહી કે જેમાં ચાદર ઉતરે એવી રીતે અમારો દેહ નીકળે, હે પ્રાણ નીકળી જાય દેહમાંથી, અને નથી અષ્ટાંગ યોગ સાધ્યો. હું તો ભગવાનને એમ પ્રાર્થના કરીશ કે હે મહારાજ, જ્યારે મારો અંતકાળ આવે ને ત્યારે થોડા અગાઉ પહેલાંથી છે ને અમને શરીરમાં થોડીક બીમારી આપજો, એટલે ધીમે ધીમે બધું સહન કરતાં કરતાં છેલ્લો જ્યારે અંત સમય આવે ત્યારે બહુ પીડા ન થાય, સહેજે સહેજે આમ દેહનો ત્યાગ થઈ જાય ને એવી હું ભગવાનને પ્રાર્થના કરું. સુકાનંદ સ્વામી નિખાલસતાથી કહે છે, દેહ છૂટે ત્યારે દર્દ નહીં, માંદગી લઉં પહેલા સહી.
દેહ છૂટે ત્યારે દર્દ નહીં, માંદગી લઉં પહેલા સહી.
ધ્યેયમ પ્રાણને હરજો, જેમ માખણ માથી મોવાળો લઈ.
માખણમાંથી મોવાળો આપણે કાઢીએ એવી રીતે સુકાનંદ સ્વામી કહે છે, મહારાજને અમે પ્રાર્થના કરી આવી રીતે દેહનો ત્યાગ કરાવજો. આ ત્રણેય સંતોની ચર્ચા જુઓ કેવી અલૌકિક. આપણે કરવી છે આવી ચર્ચા, કેવી રીતે દેહનો ત્યાગ કરશું? હાલો માઈક આપવું ન કહી શક્યો. એની માટે ભગવાનની ઉપાસના અને ભગવાનની આજ્ઞા એનું બળ સર્વોત્તમ આપણા જીવનમાં હોવું પડે, એ સિવાય બીજું કાંઈ પ્રધાન ના હોવું પડે. બસ ભગવાનની મૂર્તિ અને ભગવાનની મરજી એ બે વાતને જીવનમાં દ્રઢપણે જો આપણે રાખી હોય ને તો આ વાત આપણે કરી શકીએ કે આપણે કેવી રીતે દેહનો ત્યાગ કરવો. ત્રણેય મહાપુરુષોએ પોતપોતાની વાત કરી અને ખરેખર વાલા ભક્તો જ્યારે એમનો અંત સમય આવ્યો ત્યારે ત્રણેય મહાપુરુષો આવી જ રીતે દેહનો ત્યાગ કરીને ગયા હતા. અગાઉ એડવાન્સમાં એ બધું કેવી સિસ્ટમ નક્કી થઈ ગઈ હતી કે આવી રીતે અમે દેહનો ત્યાગ કરીશું. આપણે અત્યારે એમ કહીએ કે બેઠા બેઠા ધામમાં વયું જવું છે, પણ જ્યારે અંત સમય આવે ત્યારે કાંઈ ઠેકાણું રહી? એ તો જીવન આપણું એ પ્રમાણે આપણે જીવ્યા હોય તો કદાચ ભગવાન આપણને એ પ્રમાણે દેહનો ત્યાગ કરાવે. સદગુરુ ગુણાતાનંદ સ્વામી ફરી જુનાગઢ આવ્યા છે અને જુનાગઢમાં વાલા ભક્તો એકવાર ગુણાતીતાનંદ સ્વામી સંતો ભક્તોને સાથે લઈ પાર્ષદોને લઈને મંદિરની સામેની વાડીની જે જગ્યા હતી ત્યાં ગયા છે અને એ મંદિરની વાડીમાં ધર્મશાળાના બાંધકામ માટે વાડીમાં પથ્થર ભાંગવાનું કામ ચાલી રહ્યું હતું. ખુદ અક્ષર બ્રહ્મનો અવતાર વિચાર કરો, આજે પથ્થર તોડવા તૈયાર થઈ ગયા. કેવી શીખ આપણને આપે છે. બધા સંતોને સાથે લઈ વાડીમાં પથ્થર ભાંગવાનું કામ કરી રહ્યા છે. એ અરસામાં 5-7 વિદ્વાન બ્રાહ્મણો જે હતા એ જુનાગઢ મંદિરે આવ્યા અને મંદિરે આવીને ત્યાં સ્વામી હરિસેવાદાસજી સ્વામીનો ભેટો થયો અને સ્વામીને મળીને એ બ્રાહ્મણોએ સ્વામીને કીધું કે અમારે મહંત સ્વામી ક્યાં છે, એમનું કામ છે. ત્યારે હરિસેવાદાસજી સ્વામીએ કીધું, શું કામ છે તમારે? બ્રાહ્મણોએ કીધું કે અમારે એમની સાથે જ્ઞાનની ચર્ચા કરવી છે, જ્ઞાન ગોષ્ઠી કરવી છે. હરિસેવાદાસજી સ્વામીએ કીધું કે 2 મિનિટ ખમો, હું એક પાર્ષદને સાથે મોકલું, એ અત્યારે અહીંયા નથી, સામે વાડીમાં ગયા છે, ત્યાં તમે જાઓ. સ્વામી એક પાર્ષદને મોકલા છે અને વાડીમાં ગયા અને દૂરથી રસ્તામાં જે પાર્ષદે ગુણાતીતાનંદ સ્વામી તરફ આંગળી ચીંધી અને કીધું કે આ મહંત સ્વામી છે, દૂરથી જે પાર્ષદે ઓળખાણ કરાવી દીધી અને નજીક જઈને સ્વામી પાસે આવીને બ્રાહ્મણો કહે કે સ્વામી, અમારે તમારી સાથે જ્ઞાન ગોષ્ઠી કરવી છે. અને એ સમયે સ્વામી પથ્થર તોડી રહ્યા હતા, ખુદ સ્વામી. સ્વામી પથ્થર તોડતા તોડતા કે બ્રાહ્મણો, ભૂદેવો, એ અહીંયા તો પાષાણ ગોષ્ઠી થાય છે, જ્ઞાન ગોષ્ઠી અહીંયા ન થાય. જો તમારે જ્ઞાન ગોષ્ઠી કરવી હોય તો ચાલો અમારી સાથે મંદિરમાં, અને ગુણાત્યાનંદ સ્વામીએ પથ્થર તોડવાનું કામ મૂકી બાલમુકુંદ સ્વામીને આજ્ઞા કરી કે ચાલો તમે અમારી સાથે, અને બાલમુકુંદ સ્વામીની સાથે એ ગુણાત્યાનંદ સ્વામી મંદિરે પધાર્યા. બ્રાહ્મણોને સભામાં બેસાડ્યા અને સભાખંડમાં ગુણાત્યાનંદ સ્વામી થાંભલાને ટેકે ગાદી ઉપર બેઠા. બાલમુકુંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે તૈયાર થઈ હાથ પગ ધોઈને આવો, તમારે કથા જે રોજની ચાલતી હોય ને કાયમિકની, વાસુદેવ મહાત્મયની કથા સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી ગુણાત્યાનંદ સ્વામીની આગે કરતા હતા. એટલે સ્વામીને વિનંતી કરી કે તમે આ કથા પહેલાં ચાલુ રાખો, બ્રાહ્મણો ત્યાં સુધી બેસે અને કથા સાંભળે ને પછી આપણે જ્ઞાન ગોષ્ઠી કરશો. બ્રાહ્મણોએ કીધું કે વાંધો નહીં, બાલમુકુંદ સ્વામી કથા કરે, ઘડીક સાંભળશું ને પછી આપણે ગોષ્ઠી કરશું. જ્યાં બાલમુકુંદ સ્વામી આવ્યા અને વ્યાસપીટિકા ઉપર બેઠા અને એ મધુર કંઠથી મંગલાચરણનો શ્લોક બોલી અને જે વાસુદેવ મહાત્મયના શ્લોક ટાંકી અને જે વાત કરતા હતા, બ્રાહ્મણો તો અચંબો પામી ગયા કે અહો. મનમાં એમ હતું કે આ પાષાણ, આ પથ્થર તોડનારા વ્યક્તિ હે આ પોથીમાંથી હું વાત કરશે, એનો ગમ પડે. પણ સ્વામીની વાત સાંભળી બ્રાહ્મણોનો જે ગર્વ હતો એ ગળી ગયો અને રસપૂર્વક બાલમુકુંદ સ્વામીની કથા સાંભળવા લઈ ગયા. વાસુદેવ મહાત્મયનો અધ્યાય પૂરો થયો, કથા બંધ રખાવી અને બ્રાહ્મણો સામું જોઈને અંતર્યામી ભાવે ગુણાત્યાનંદ સ્વામી એવું બોલ્યા, એ ભૂદેવો શું વિચાર કરો છો, કાંઈક કહો તો ખરા, આ ઊંડા કાં ઉતરી ગયા? ત્યારે બ્રાહ્મણો બોલ્યા, સ્વામી આવું ધાર્યું નહોતું. હો, આપણી માઇક બુદ્ધિથી આપણે જ્યારે મહાપુરુષોને આંકીએ છીએ ને એમાં જ આપણી ખોટ છે. હા, એને આપણે તોલી જ ના શકીએ. એ કદાચ દેહાકારે વર્તતા હોય, આપણને દેખાતા હોય, તમામ ક્રિયાઓ આપણી સાથે ને આપણી જેવી જ કરે, પણ એ બધી અલૌકિક હોય, એ વાત આખી નોખી હોય. આ બ્રાહ્મણોએ એના બુદ્ધિ પ્રમાણે આ સંતોને જે નક્કી કર્યું હતું કે આ બધા શું હવે પથ્થર તોડે, એ હું પોથીની વાત કરશે, એ હું શાસ્ત્રોની વાત કરશે, એને હું ગમ પડે. પણ જે ગર્વ હતો એ ગળી ગયો અને જ્યારે સ્વામીએ પૂછ્યું કે તમને શું વિચાર આવે છે, ત્યારે બ્રાહ્મણોએ એટલું કીધું કે સ્વામી આવું અમે ધાર્યું નહોતું, અમને તો એમ હતું કે આ પથ્થર ફોડનારો સાધુ કથા શું કરશે, પણ એમની કથા સાંભળતા તો એવું લાગે છે કે આ તો જબરા પુરાણી છે. હા, જેવા તેવા નથી. ત્યારે સ્વામીએ કહ્યું, ભૂદેવો શું પથ્થર ફોડે એ પાના ઉથલાવી ન શકે? હે, એ બધું કરીએ કે એવું થોડી છે. ભગવાન સ્વામિનારાયણને ત્યાં તો જેને પથ્થર ફોડતા આવડે તેને શબ્દોની છીપલીઓ ફોડીને માયલા મોતીડા વીણતા પણ આવડે. ઓ, આ ગુણાત્યાનંદ સ્વામીએ કીધું ભૂદેવોને, પથ્થર ફોડી શકે તો આ છીપલાઓ વીણી અને એમાંથી અંદરથી મોતીડા પણ કાઢી શકે, એને બધું આવડે. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, સ્વામી આજે વાતની અમને પ્રતીતિ થઈ છે, અમારી તો એ એવી ધારણા હતી કે પથ્થર ભાંગે એ પુરાણી ન હોય. લોકમાં કદાચ એવું હોય ને, જે વાતો કરે ને જે કથા કરે ને એ બહુ સેવા ન કરે, અને જે સેવા કરે એને કથા ન આવડે, એવી આ બ્રાહ્મણોની ભાવના હતી અંતરમાં. એમને એવું લાગે કે જે પથ્થર ભાંગે એ પુરાણી ન હોય અને જે પુરાણી હોય ને પથ્થર ન ભાંગે, આવું હોય. કથાકાર થઈ ગયા હોય ને એકવાર પછી એને સેવાનો મહિમા ઘટી જાય, પણ વાસ્તવિક જો મહિમા હોય તો એના જીવનમાંથી એ ઘટે નહીં સેવા, એ કર્યા કરે સેવા. ત્યારે સ્વામીએ કીધું, ભૂદેવો એ જ્ઞાનનું ફળ શું છે? હવે આ વાત સિદ્ધાંતની વાત મારે તમારે સમજવાની છે કે આપણે ભગવાનનું જ્ઞાન મેળવીએ, ભગવાનનું જ્ઞાન, ભગવાનનો મહિમા ગમે એટલો સમજીએ, પણ એનું ફળ શું છે? સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી આપણને સમજાવે છે કે જ્ઞાનની વાતો કરે અને સેવા ન કરે તો જ્ઞાન તો છે ને એ પાકડી ગાય જેવું વાંજ્યું કહેવાય. હા, માટે જે જે જ્ઞાની હોય એને ભગવાનનું જ્ઞાન એકવાર થઈ ગયું હોય, ભગવાન સમજાઈ ગયા હોય, તો પછી એનાથી ભગવાનના ભક્તોની સેવા થાય થાય ને થાય, એનું ફળ જ એ છે. સ્વામી બ્રાહ્મણોને કહે છે કે જ્ઞાનનું ફળ એટલું જ છે કે ભક્તોની સેવા મળે. બ્રાહ્મણોએ સ્વામીની વાતનો સ્વીકાર કર્યો અને બ્રાહ્મણોએ પછી બંને સંતોને પગે લાગી અને રજા લીધી. આ કથા વાર્તામાં બેસીને આપણે એ જ કરવાનું છે, ભગવાનનો મહિમા સમજીએ. આ મહાપુરુષના જીવન પ્રસંગો જ્યારે સાંભળીએ ત્યારે એમના જીવનમાં મુખ્ય શું હતું, ભગવાનનો મહિમા તો હતો જ, ઉપાસના હતી, આજ્ઞા હતી દ્રઢ જીવનમાં, પણ સાતો સાથ દાસના દાસ થઈને આ મહાપુરુષો સેવા પણ કરતા હતા સત્સંગની. અને ઓરિજિનલ સુખ, વાસ્તવિક પ્યોર સુખ છે ને, એ નિર્માનીપણે જે સત્સંગની સેવા કરે ને એને આવ્યો. બાકી મોટાઈમાં સુખ રહ્યું નથી એવું સ્વામી પોતે બોલ્યા છે. સ્વામી કે મોટાઈમાં સુખ હોય તો અમને પૂછો ને રઘુવીરજી મહારાજને પૂછો, હા, કે હું સુખ રહ્યું છે. પણ જે સત્સંગની સેવા કરે એને એ સુખ પ્રાપ્ત થાય છે. જૂનાગઢમાં વાલા ભક્તો ગિરનારની ગોદમાં જોગીઓનું ધામ કહેવાય, ત્યાં અનેક જોગીઓનો વાસ છે અને એમાં પ્રસિદ્ધ સોનરખ નદી આવેલી છે અને તીર્થરૂપ ત્યાં નારાયણ ધરો છે. ત્યાં નારાયણ ધરામાં મહારાજ પણ અનેક વાર સ્નાન કરવા ગયા હતા અને એ નારાયણ ધરામાં આજે વાલા ભક્તો ગુણાતીતાનંદ સ્વામી સંતોને લઈને ત્યાં સ્નાન કરવા ગયા હતા. ત્યાં હાલમાં પ્રસાદીના ચરણારવિંદ ત્યાં પધરાવ્યા છે અને ત્યાં આપણને દર્શન પણ થાય જ્યારે આપણે ત્યાં યાત્રામાં જઈએ ને. હા, એ પ્રસાદીનું સ્થાન છે. સંતો ત્યાં પધાર્યા છે, સ્નાન કરે છે. ગુણાતીતાનંદ સ્વામી સંતોને સાથે લીધા છે. ગુણાતીત સંતો સાથમાં આવ્યા છે નારાયણ ધરે, શિયાળાની ઠંડી ઘણી સહુ શીતળ જળથી સ્નાન કરે. આજે જ માઘ સ્નાન ચાલુ થયું. હા, આ સંતો એ જો ન્યા જઈને ઠંડા પાણીએ નાય. માઘ સ્નાનમાં એવું હોય, કોઈક તળાવ હોય, નદી હોય, એમાં સ્નાન કરે સર્વથી ઉત્તમ. બાકી સિટીમાં કદાચ એવું કાંઈ હોય નહીં તો માટલાથી સ્નાન કરી શકાય. માટલા પાસે બહાર ઉઘાડમાં મૂકવા, હો આ ફ્લેટની અંદર ન મૂકવા, તો એ તો પછી એનું એ થાય. સંતો સ્નાન કરે. વિક્રમ સંવત 1906 સાલમાં આ જુગણાતીતાનંદ સ્વામી નારાયણ ધરે સ્નાન કરવા પધાર્યા હતા. મહા મહિનાનું માવઠું થયું હતું. નારાયણ ધરાનું ઠંડુ પાણી સ્વામીને સખત ઠંડી ચડી અને એ જ સમયે એ કઠિયારણ બાઈ પોતાના બે બાળકોને લઈને ત્યાં દૂર વિસામો ખાવા બેઠા હતા, થાકી ગયા હતા જંગલમાંથી લાકડા કાપીને. અને બીજા સંતોની નજર પડી અને તત્કાળ હરિભક્તોને મોકલાવીને કીધું કે જુઓ, એ બાઈ પાસે લાકડા છે, આ લાકડા જો આપણે અહીંયા પેટાવી અને સ્વામીને તપાડીએ તો સારું. એટલે હરિભક્તો ગયા છે. કઠિયારણ એક ભાઈ મળી, સાથે હતા બે નાના બાળ, બળતણ જોઈએ તાપવા આ સાધુને તત્કાળ. હરિભક્તોએ બાઈને કીધું કે સાધુને તપાડવા છે માટે બળતણ આપો. અને એ મુસલમાન બાઈ, એ ડોશી માને સંતો પ્રત્યે, સાધુઓ પ્રત્યે ખૂબ સારું એવું કંઈક હેત હશે કે સારી એવી ભાવના રાખતા હશે. અને આમ પણ આપણે કહી શકીએ કે ગરીબ કઠિયારણ બાઈ એનો પરિવાર જે છે એના કઠણ પ્રારબ્ધના લેખ બદલી જવાના હશે. હે, આ મહાપુરુષો જે કાંઈ પણ કરે એમાં કંઈક જીવનું કલ્યાણ હોય છે. એ બાઈએ કીધું એના બાળકને કે બાવલા, જા તમ તમારે આ લાકડા લઈને અને સંતોને તપાડ બહુ સારી રીતે. અને એ બાવલો ગયો અને ધીમે ધીમે લાકડામાં અગ્નિ પ્રગટાવે અને ખૂબ ભાવથી હે લાકડાના ટુકડા કરી કરી અને અગ્નિમાં હોમે અને સ્વામીને તપાડે. સંત સેવામાં લાકડું તેના મહાભાગ્ય ગણું, નહીં મામૂલી મોલનું હેતુ યજ્ઞના સમિધતણુ. આ કઈ જેવું તેવું લાકડું ન ગણાય, યજ્ઞમાં જે લાકડું વપરાય, જે સમિધ વપરાય ને એ સમાન હતું. પેલો બાવલો ભારે ઉત્સાહથી લાકડાના ટુકડા કરી કરી અને અગ્નિમાં હોમે છે, અને પવિત્ર સંતને તપાવવા માટે પ્રગટાવેલો આ અગ્નિ વાલ ભક્તો સેંકડો યજ્ઞો કરતા પણ શ્રેષ્ઠ હતો. આપણને એમ લાગે કે કાષ્ટની વાત કરીએ, લાકડું ને દીધું એમાં શું હે, આપણી દ્રષ્ટિ એમ થાય, પણ એ જે લાકડા દેવા એ બાવલા માટે ને એની માતા માટે બહુ મોટી વાત હતી. કારણ કે એ બજારમાં જાય, એ લાકડા વેચાય અને જે રૂપિયા આવે એનાથી જ એમનું પેટ ભરાતું હતું. હે, આપણે એમ પણ કહી શકીએ કે પેટ ચીરીને એમણે આપ્યું હોય એમ પણ કહી શકાય આપણે, કારણ કે એની પર માર પડે ને. પણ ભાવના શુદ્ધ હતી, સંતની સેવામાં એ લાકડું વપરાણું, બધાને ખૂબ આનંદ થયો. અને એ બાવલો પણ ખૂબ ભાવથી એ સાધુની સેવા કરે છે, સાધુને તપાડે છે. ભઠ્ઠામાં લાકડા હોમવામાં જરાય કસર રાખતો નહોતો. લાકડાના ભઠ્ઠે તપાડવાથી સ્વામીના શરીરમાં ગરમાવો પેદા થયો અને સ્વામી ખૂબ રાજી થયા એનાથી. અને સ્વામીના અંતરમાં એવો સંકલ્પ થયો કે આ ગરીબ પરિવારની ગરવાઈ જોઈને ખૂબ રાજીપો અમારે થયો છે, એમની સેવા ભાવના એ જોઈ અને સ્વામીને એમ થયું કે આનું દરિદ્ર હવે અમારે બહાર કરવું છે, આને આનું દરિદ્ર મારે ટાળવું છે. ગુણાત્માનંદ સ્વામીએ કહ્યું કે તમે આ સેવા કરી, તમે અમારી ટાઈટ ઉડાડી, આ જ રીતે ઠાકોર તમારી ગરીબાઈની ટાઈટ ઉડાડી દે. હે, મહાપુરુષના વચન પડી ગયા. ખૂબ સરસ સ્વામી રાજી થયા. અને સ્વામી કહે છે, ભારા ધર્યા ઘણા માથડે, આ ભારાથી ઉતર્યો ભાર.
ભારા ધર્યા ઘણા માથડે, આ ભારાથી ઉતર્યો ભાર.
મહાપુરુષ રાજી થઈને કહે છે, તમને યાદ રહે તમે બોલજો હારવાર.
હે જી ભારા ધર્યા ઘણા માથડે, આ ભારાથી ઉતર્યો ભાર.
ભારા ધર્યા ઘણા માથડે, આ ભારાથી ઉતર્યો ભાર.
હે કર્યા રાજી આ સંતને, સુખી થયો છે પરિવાર. નહીં લાકડા કાપવા, નહીં વેઠવી ગરીબાઈ.
નહીં લાકડા કાપવા, નહીં વેઠવી ગરીબાઈ.
હે જી નહીં લાકડા કાપવા, નહીં વેઠવી ગરીબાઈ. ટાઢા ઉડી રાજી પાથકી, હવે કરવું ના રહે કાઈ.
ટાઢા ઉડી રાજી પાથકી, હવે કરવું ના રહે કાઈ.
હે જી ટાઢા ઉડી રાજી પાથકી, એથી કરવું ના રહે કાઈ.
ગુણાત્માનંદ સ્વામી રાજી થઈ ગયા. અને સ્વામી કહે છે કે ઘણા તમે હવે માથા ઉપર ભારા ધર્યા છે, હવે આ તમારો છેલ્લો ભારો હતો, હે આથી હવે ભાર બધા ઉતરી જશે. ખૂબ રાજી થયા અને સુખી થાય એવા આશીર્વાદ આપ્યા. હવે તમારે કોઈ લાકડા કાપવા નહીં પડે, ગરીબાઈ નહીં વેઠવી પડે. સ્વામીનો રાજીપો થઈ ગયો અને સ્વામીના મુખમાં આશીર્વાદ ના શબ્દો એ દૂર બેઠેલી એક અઠિયારણ બાઈ પણ સાંભળતી હતી અને એના આંખમાં જળજળી આવી ગયા કે સાચા દિલથી આ સાધુની સેવા કરી તે ગરીબાએ ટાળી નાખી એવા અંતરના રૂડા આશીર્વાદ આપી દીધા. અને પછી તો એ બાઈ બંને એમના દીકરા દીકરીને લઈને જૂનાગઢના માર્ગે આગળ વિધા. સૂરજ ઉગે અને ધુમ્મસ દૂર થઈ જાય એવી જ રીતે વાલા ભક્તો ગુણાત્માનંદ સ્વામીના આશીર્વાદથી એના એ જ દિવસે બાવલાના કઠણ ધુમ્મસને ઓગાળી નાખે એવો એવો એક પ્રસંગ બન્યો. એ આગળ જતા હતા, ત્રણેય જણાએ શહેરમાં પ્રવેશ કર્યો અને એ સમયે જૂનાગઢના નવાબની બગ્ગી ફરવા નીકળી હતી બહાર. એ રસાલો બધો નીકળ્યો હતો બારો અને નવાબને આવતા જોઈને ત્રણેય જણા એક બાજુ ક્યાંક ઊંચે ચડી અને એ જોવા લઈ ગયા હતા. એ ઊભા રહી ગયા એક બાજુ અને ભગવાનને કરવું કે આ લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે ઘોડાગાડીના ઘોડા અડ્યા, જે નવાબના ઘોડાગાડીના ઘોડા હતા ને એ ઊભા રહી ગયા, હાલે નહીં આગળ. એટલે નવાબ સાહેબનો રસાલો જે હતો એ બધો બીજો આગળ વહી ગયો અને આ એક નવાબ સાહેબની ઘોડાગાડી જે હતી ને એક પાછળ રહી ગઈ. એ બગી હાંકનારો જે હતો એ ઘોડાને આગળ ચલાવવાનો પ્રયત્ન કરે પણ ચાલે નહીં. એટલે દૂર ઊભેલો ઓલો જે બાવલો હતો એના ઉપર દ્રષ્ટિ પડી એ હાંકનારી અને હાંકનારાની, અને એ બાવલાને કીધું અહીંયા આવ. ત્યારે બાવલો એ ઘોડાગાડી પાસે ગયો અને ઘોડાને થોડુંક આગળ હાંકે એટલે ઘોડા ચાલે પણ પાછા ઊભા રહી જાય. આવું ત્રણ ચાર વખત થયું અને પછી નવાબ સાહેબ ઉપર બેઠા બેઠા બોલતા હતા ક્યાં શું થાય છે. ત્યારે એ હાંકનારો જે હતો એમણે નવાબને કીધું કે ઘોડા આવી રીતે ઊભા રહી જાય છે અને વારે વારે આ નીચે એક છોકરો છે બાવલો એ હાંકે છે અને ઘોડા આગળ હાલે છે. ત્યારે નવાબ સાહેબે કીધું કે એને છે ને ગાડીમાં બેસાડી દો, આગળ કદાચ થાય ને એવું તો આ કામ આવે છોકરો, હા માટે એને બેસારો ગાડી ઉપર. આમ વાત કરી અને એ જ વખતે એમની જે બેન હતી ને લાડલી નામ હતું લાડુબાઈ કરીને, એમની ઉપર નજર પડી. પરિવાર ભલે કદાચ ગરીબ હોય પણ એમને ભગવાને એક અનોખું રૂપ આપેલું હતું અને રૂપને જોઈને અને આ નવાબ સાહેબનું મન એમાં ખેંચાણું અને મનોમન એમણે નક્કી કર્યું કે આનું રૂપ તો બહુ સુંદર છે. એટલે ઓલા બાવલાને પૂછ્યું કે સામે ઊભા બે સ્ત્રીઓ છે એ કોણ છે. ત્યારે એમણે કીધું કે એક જે વૃદ્ધ સ્ત્રી છે એ મારી માં છે અને બીજી મારી બેન છે. પણ પછી બાવલાને કંઈ કીધું નહીં, નક્કી એ કરી નાખ્યું કે હવે તો મારે આમની સાથે નિકાહ કરવા છે. લ્યો ક્યાં નવાબ સાહેબને આ કઠિયારણ બાઈ એની સ્ત્રી, પણ તેમ છતાં એ રૂપ ને વશ થઈને નવાબે આ નક્કી કરી લીધું. આમ જોવા જાય તો એમ પણ કહી શકાય કે ગુણાત્માનંદ સ્વામીના આશીર્વાદ હતા ને, એટલે એ નવાબ સાહેબના અંતરમાં હે પ્રેરણા થઈ અને એમને એ પસંદગી કરી. નિર્ણય લઈ લીધો. થોડો સમય થયો એટલે એ સ્ત્રીની સાથે એના રૂપમાં નવાબ આફરીન બની ગયા હતા અને એમની સાથે નિકાહ કર્યા, લગ્ન કર્યા અને પોતાના જનાનખાનામાં મોભાદાર સ્થાપન આપ્યું. એમના ભાઈને એ બધી કારભારી હોપી અને એમને ત્યાં રાખ્યા હતા. એમના ભાઈ હતા આ બાવલા, એ ઘોડશાળની દેખરેખ રાખે અને એમની બુદ્ધિ બહુ કુશાગ્ર હતી, બહુ સારી બુદ્ધિ હતી એટલે કુશળતાથી એ બધી ત્યાં પ્રવૃત્તિ કરતા હતા અને નવાબને ખૂબ રાજી કરતા હતા. વારે વારે નવાબ સાહેબની મુલાકાત થાય એમની સાથે અને ધીમે ધીમે નવાબ સાહેબને આની ઉપર વિશ્વાસ આવી ગયો કે આ બહુ બુદ્ધિશાળી છે અને કુશળતાથી કામ કરે છે અને નવાબ સાહેબનું દિલ જીતી લીધું. એટલે નવાબ સાહેબે બાવકાને પોતાની ખાનગી દીવાન તરીકે નિમણૂતિ કરી અને ગરીબ કઠિયારાનો છોકરો ગુણાત્માનંદ સ્વામી જેવા મહાસંતના આશીર્વાદના પ્રતાપે બાવકો મટીને બાઉદ્દીન નામે પ્રસિદ્ધ થયો. સમય જતા વાલા ભક્તો નવાબ સાહેબે બાઉદ્દીન ભાઈને રાજ્યના મુખ્ય દીવાન પદે નિયુક્તિ થઈ. આ બાઉદ્દીન છે, ક્યાં લાકડા વેચે, એ કઈ સ્થિતિમાંથી એક સંતે ક્યાં પોગાડી દીધા અને તેઓ અવારનવાર જૂનાગઢ મંદિરની ખૂબ સારી એવી સેવા કરતા હતા. એ બાઉદ્દીન પણ ક્યારેય પોતાના જીવનભર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના જે આશીર્વાદ હતા એમના પ્રતાપથી આ જે છે એ બધું છે એવું એ ક્યારેય ભૂલતા નહીં. એમને 100% યાદ હતું કે આ જે કાંઈ પણ અત્યારે મારી પાસે છે એ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી છે. મંદિરે જાય, સ્વામીની સેવા કરે, અને નાની મોટી જરૂરિયાતો જે હતી મંદિરની એ ખૂબ સારી રીતે સેવા કરીને બધી પૂરી કરતા હતા. એ બાઉદીને એ દાતરડા અને બંધીઓ અને જે કાંઈ પણ લાકડા કાપવાની જે સામગ્રી હોય ને કુહાડી એ બધું પોતાની પાસે સાચવી રાખેલું. અમે જે પરિસ્થિતિમાં હતા અમારું પ્રારબ્ધ આ હતું, અત્યારે અમારી પાસે જે છે એ તો સંતની કૃપાથી છે, એ ક્યારેય ભૂલી ન જવાય ને. એટલે અત્યારે પણ વાલા ભક્તો એક એવો આપણને સરસ મજાનો દ્રષ્ટાંત દેખાય. અમે જ્યારે જ્યારે ભીમજી ભગતની ગાડી સંતો સેવામાં બોલાવે, અને ભીમજી ભગત છે રોહિતભાઈની ગાડી મર્સિડીઝ છે એમાં છે ને બળદના ડોકમાં બાંધવાનો ઓલો ટંકોરો આવે ને એ છે. એક દિવસ સંતોએ પૂછ્યું કે આ શું કામ બાંધી રાખ્યો છે, ત્યારે રોહિતભાઈએ મને કીધું કે સ્વામી અમારી અમારા પ્રારબ્ધમાં તો આ હતું, હે આ બળદ ગાડું જ હોય, પણ આ જે મર્સિડીઝ આવી છે એ સંતની કૃપાથી આવી છે, માટે ક્યારે ભૂલાય નહીં. કેવી દ્રષ્ટિ આ હરિભક્તોની. વાલા ભક્તો આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે આપણે કેવું વેઠીને બેઠા છીએ, કેટલું કષ્ટ ભોગવ્યું છે પહેલા, અત્યારે જે કાંઈ પણ સુખ આપણને પ્રાપ્ત થયું છે એ ભગવાનની કૃપાથી અને સંતની કૃપાથી આપણને મળ્યું છે, એ ક્યારેય આપણે ભૂલવું ન જોઈએ. નકર શું થાય ખબર, સુખની પ્રાપ્તિ થાય, મોજ શોખ મળે અને આપણે આપણને મોટાઈ મળે, અને એ સમયે જો આપણે ભૂલીને બેઠા હોઈએ કે આ જે કાંઈ પણ છે સંતની કૃપાથી છે, જેવું યાદ ન હોય તો વાલો ભક્તો ક્યારેય આપણાથી સત્સંગની સેવા થાય નહીં. સત્સંગની સેવા ત્યારે જ થાય જ્યારે આપણને એવું મનાય કે આપણને જે પ્રાપ્ત થયું છે એ ભગવાનની કૃપાથી મળ્યું છે. એમની કાંઈક સેવા આપણાથી થઈ હશે ત્યારે એનો રાજીપો મળ્યો છે એવી ભાવના વાલો ભક્તો આપણે સતત આપણા અંતરમાં રાખવી જોઈએ. અને હકીકત છે ને, પેલા તમે બધા શું કરતા હતા, એ ગામડામાં વાડી હોય, ખેતીવાડી કરતા હોય, આમાં જે વૃદ્ધ હોય એ બધા કેટલું બધું કરીને આવ્યા છે, અને અત્યારે આપણે બેઠા બેઠા બધું કેવું સુખ માણીએ છીએ. આ બધી ભગવાનની કૃપા છે, મોટા પુરુષોની દ્રષ્ટિ છે આપણી ઉપર, એટલે કામ થાય છે, બાકી થાય નહીં. આ બધું પાસે રાખી અને આ બાઉદ્દીન હંમેશા યાદ રાખતા કે ગુણાતીતાનંદ સ્વામી જેવા ઓલિયા સંતના પ્રતાપે એમની દુઆથી આ મારી પાસે આવ્યું છે. બાઉદ્દીન ભાઈએ પોતાની ગરીબીને કાયમી યાદ રાખી હતી, તેઓ પ્રજાના દુઃખ દર્દને સારી રીતે સમજતા હતા, કારણ કે પોતે વેઠીને બેઠા હતા ને. હા, વીતી ગઈ હતી એટલે એમને ખબર હતી કે દુઃખ શું હોય, ગરીબાઈ શું હોય, બધું સમજી રાખતા હતા, અને તેઓ જૂનાગઢની પ્રજાને ખૂબ સુખી કરવાના પ્રયત્ન પણ કરતા હતા. કારણ કે હું પોતે સુખી ભલે થયો હોઉં પણ આ ગરીબ પ્રજા પણ ગરીબ ના રહી, એ ભાવના છે ને બહુ સારી ભાવના. આપણને કાંઈક ભગવાને દીધું હોય ને તો આપણે દેવું ગરીબોને, ખાવા પીવાનું અન્ન વસ્ત્ર જે કાંઈ પણ હોય આપણી પાસે એ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું હોય તો આપણે સેવા કરવી જોઈએ. જેમ સત્સંગની સેવા કરે એમ ગરીબોની પણ સેવા કરવી જોઈએ. બાઉદ્દીનભાઈ પ્રજાની સેવા કરતા વર્ષો વીતા, જૂનાગઢના ઇતિહાસમાં ભલભલા નવાબોના નામ ભૂસાઈ ગયા છે, પણ એક સંતની કૃપા થઈ એટલે બાઉદ્દીનભાઈની યશોગાથા આજે પણ ત્યાં જૂનાગઢની ધરતી ઉપર એ જેમ છે એમ આપણને દેખાય છે. અને એમના નામની એક કોલેજ છે, બાઉદ્દીન કોલેજ, એમના પણ અત્યારે જો જૂનાગઢ તમે જાઓ ને આ કોલેજ છે એમના નામની, અત્યારે પણ એ જ નામથી આ કોલેજ ચાલે છે. વિચાર કરો કેટલા વર્ષો થઈ ગયા, એક સાધુના આશીર્વાદ, બસ અંતરમાંથી આશીર્વાદ મળી ગયા, કામ થઈ ગયું. બાકી નવાબો કેટલાય બદલાઈ ગયા છે ત્યાં, રાજાઓ કેટલા ફરી ગયા છે, પણ કોઈના નામ આપણે અત્યારે લઈએ છીએ, પણ કોનું નામ લેવાય છે કે જેણે સાધુની સેવામાં કોઈ પ્રકારની કસર રાખી નહીં એનું નામ લેવાય. એને યાદ કરે બધા. તમે જુઓ ને પરોક્ષમાં પણ મુઠ્ઠી તાંદુલથી પ્રસન્ન થયેલા કૃષ્ણ ભગવાને સુદામાને રાજા જેવી સમૃદ્ધિ આપી દીધી. વિચાર કરો, ખાલી એક મુઠ્ઠી તાંદુલ, પણ ભાવના શુદ્ધ, શુદ્ધ ભાવથી બસ જે છે બધું સમર્પણ કરી દેવાની જે ભાવના છે ને, એનાથી જે રાજીપો મળે એ બીજા કોઈથી રાજીપો મળતો નથી. માટે આપણે કદાચ સેવા થોડી બહુ ઓછી થાય, તન મન ધનથી જે પ્રકારે સેવા થાય, મોટી થાય નાની થાય એ મહત્વનું નથી, પણ કેવા ભાવથી આપણે સેવા કરીએ વાલા ભક્તો એ મહત્વની વાત છે. અત્યારે ઊભા થઈ ખાલી તમે ગાડલા પાછા એક સ્થાને ભેગા કરી નાખવાની કદાચ સેવા કરતા હો, પણ એ સેવા આપણી નજરમાં આવતી ના હોય, પણ એ સેવાનો મહિમા સમજીને આપણે એ સેવા કરીએ ને તો વાલા ભક્તોનું ફળ બહુ મળે છે. આ તો નાનું એવું દ્રષ્ટાંત આપણને સમજાવવા માટે આપણે વાત કરી શકીએ, જે કાંઈ પણ સેવા કરીએ પણ સાચા ભાવથી કરીએ અને એ જ લાંબી સેવા ટકે હો, બાકી ટકે નહીં. આપણે વિચાર કરીએ, હજુ તો આપણે મંગળામાં ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવીએ, ત્યાં તો મંગળા આરતી પહેલા જ અમુક બહેનો કોણ હશે શું ખબર કે આખું ફળિયું વાળી નાખે, બોલો હે. અને કાયમિક જ્યારથી ઘનશ્યામ મહારાજ આવ્યા છે ત્યારથી સેવા બંધ જ નથી થતી. એ શુદ્ધ ભાવના હોય કે મારે ભગવાનને રાજી કરવા છે, ભલે કોઈ જોવે કે ના જોવે, ભલે અમે અંધારામાં સેવા કરીએ છીએ, પણ એ તરફ દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ એમને ભગવાનને રાજી કરવાનું તાન છે, એટલે એની સેવા એ ટકે છે. અને મોટામાં મોટું ફળ એ જ છે કે છેલ્લે સુધી, છેલ્લા શ્વાસ સુધી આપણને સત્સંગની સેવા મળે. વાલા ભક્તો, હું એક યુવાનને જરૂર યાદ કરીશ, બહુ સારી નિર્માનીપણે સેવા કરે છે, એ હસમુખભાઈ પાટી કરીને છે. એમને ખરેખર વાલા ભક્તો આજે આપણે જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ. એનું કારણ એ છે કે શરીર ભલે સાથ નથી દેતું, ભગવાનની કંઈક ઈચ્છા એવી હશે, બીમાર છે, ઘરમાં બેઠા હોય સૂતા હોય, પણ તેમ છતાંય એ ઓનલાઈન કે વોટ્સઅપમાં એને ખબર પડે કે આ પ્રસંગ ઊભો થયો છે, આ ઉત્સવ છે, ન્યાથી અમને ફોન કરે કે સ્વામી આવતીકાલે મારે ફોન આવ્યો હતો, અહીંયા જ્યારે ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ ઉત્સવ કે દીક્ષા મહોત્સવ ઉજવવાનો હતો ને, ત્યાં બેઠા બેઠા એ ફોન કરે, સ્વામી ઓલી ટોપલીઓ તૂટી ગઈ છે તો હું મંગાવી લઉં, અરે પગ નથી હાલતા. એ પરિસ્થિતિમાં વાલા ભક્તો ભાવના કેવી. આજે આપણને એવા યુવાનોના અને હરિભક્તોના દર્શન થાય, એમાંથી આપણે શીખવાનું છે. આપણી સાથે જ છે, 200 વર્ષ પહેલાંની વાત આપણે આ બાઉદીનની કરીએ, કદાચ એમાં તમને પ્રતીતિ થાય ન થાય, પણ આજે આપણી સામે જ બેઠા છે. કેવી ચિંતા, એ બીમાર પડે એટલે એમના હૈયામાં એક જ વાત થાય કે સ્વામી મારે બીજી કોઈ ઉપાધિ નથી, ગમે એટલી શરીરમાં કદાચ પીડા થાય, પણ મારાથી સત્સંગની સેવા મુકાઈ જાય ને એ મને ગમતું નથી. આવી સેવા ભાવના. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને કે જ્ઞાનનો ફળ શું, સત્સંગની સેવા થાય એ જ. હે, હું તો કહું જે નિર્માની ભાવે સત્સંગની સેવા કરે ને એ જ જ્ઞાની કહેવાયો, એને જ જ્ઞાન થયું છે શાસ્ત્રનું. કારણ કે સેવા ક્યારે થાય, જ્યારે મહિમા સમજાણ હોય ને બધાનો, ત્યારે જ સેવા થાય. અને સત્સંગ કોને કહેવાય, ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. લ્યો હાલો, હે, એ કેવી આત્મબુદ્ધિ થઈ હશે હસમુખ ભગતને, સંતો આરે હરિભક્તો આરે સેવા સાથે, હે, વિના એને ચાલતું નથી. વાલા ભક્તો, આવા હરિભક્તોને યાદ કરીએ ને તો એ આપણું કામ થાય. ગજબની સેવા કર્યો, એવા તો અનેક હરિભક્તો છે. આ તો એક દ્રષ્ટાંત તરીકે આપણે એમને લીધા. કેટલા યુવાનો વડીલો છે, બાયો ભાઈઓ છે, સત્સંગની સેવા તમે બધા કેટલી કરો છો. હું જ્યારે પૂર્વાશ્રમમાં હતો ને ત્યારે મને હરિસેવાદાસજી સ્વામી અહીંયા લાવતા, હા, આ એક ખાનગી વાત કરી દઉં. અને અમે 4-5 યુવાનો આવતા અને અમે અહીંયા ઉપર છે ને 2 માળ નહોતા, ખાલી એક જ માળ હતું ને પેલા સંતાશ્રમમાં, તે ઉપર ટેરેસ ઉપર હોતા અને બધું ઉત્સવ પ્રસંગે અહીંયા બધું જોતા. સ્વામીજી મારું કાંડું પકડીને મને બધે લઈ જાય કે જુઓ બધા કેવી સેવા કરે છે, જુઓ બધા કેવી ભાવના રાખે છે. અને ત્યારે એ વખતે અમને એમ થતું હતું કે ઓહો કેવી સેવા બધા હરિભક્તો કરે છે, પણ ત્યારે ખબર નહોતી કે આ સેવાનો ગુણ લીધો એટલે એના કદાચ પ્રતાપે અહીંયા આવીને નિવાસ થયો છે મારો. હે, તમારો ગુણ લીધો તો મારું કામ થઈ ગયું કા, વર્ષો પેલા લીધેલો એ ગુણ આજે કામ આવી ગયો, અને તમારી વચ્ચે હવે બેઠો છું. કાયમિક રાખજો આમનો સત્સંગમાં આવો. હા, વાલા ભક્તો પરસ્પર આવી રીતે હેત રાખીએ અને પરસ્પર શુદ્ધ ભાવથી એકબીજાની મદદ કરીએ, સેવા કરીએ, નિર્માની ભાવે મારું તારું કરી કરીને ક્યાં સુધી આપણે કરશું? અને કાંઈ આવવાનું એ નથી હારે. ભાઈઓ ભાઈઓ બધા જે ભાવથી સેવા કરે છે, ખૂબ ભાવથી આપણે મંદિરની સેવા કરીએ, મહિમાથી કરીએ, જેથી કરીને ભગવાન બહુ રાજી થાય આપણી ઉપર. અને આપણને સંતો પણ એવા પ્રાપ્ત થયા છે કે જેમની પાસે રહીને આપણે આપણા જીવનું કલ્યાણ કરી શકીએ એવી ચોખ્ખી વાત અને સચોટ વાત આપણને કરે છે. માટે વાલા ભક્તો, આ જેવી રીતે બાઉદીને બાવલાએ સંતની સેવા કરી, એવી રીતે આપણે પણ સંતની સેવા કરીએ ભાવથી. આજે જે આપણને દર્શન થાય છે એ બધું દિવ્ય દર્શન છે. મહિમા રાખીએ અને એ ભાવનાથી આપણે સત્સંગમાં રહીએ તો આપણું કામ સહજતાથી થઈ જાય છે. વાલા ભક્તો, કથાનો સમય પૂરો થયો છે. આવતીકાલે બીજા પ્રસંગ